ఓంకారవిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగిని కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో మంగళం కుంకుందార్యో జైన్ధర్మోష్ణమంగళం. సర్వమంగళ మాంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జైనం జయతు శాశ్వతం. నమాశమైషారాయ శ్వానుభూత్య చకాశతి చిత్స్వభావాయ భావాయ శరభావాంతరచితి ఏగో మే శాశ్వతోపాజ్ఞాన్ దర్శన శేషామే బాహిరాభావ సవేశ. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ છે, બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુક્તિ બાહ્ય છે. હું એક શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન નહીં કરે, અન્ય તે મારું તરી પ્રમાણ માત્ર નથી. જે જાણતો અરહંત અને ગુણ દ્રવ્યને પર્યય બને તે જીવ જાણે આત્મને કશું ન પામે નહીં કરે. નથી અપ્રમત કે પ્રમત નથી, એ એક જ્ઞાયક ભાવ છે. એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત જમને તો તેમજ જ્ઞાન નથી કારક નથી. મેં જાણે જ કર્મો દેવી જરા બંધ નથી કરતો. ગૃહ ચલ્યાન કોમ ગતિ પામેલ શર્વે વંદી કહું શુદ્ધ કેવડી કતિ નાશન પ્રાપ્ત. સ્થાપ નિજને મોક્ષ બંધે ધ્યાન ભવ દે અને તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહાર કરતો. ઓમ શ્રી નમઃ. બંધધિકારની પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં જે 276-277 ગાથા ચાલે છે એમાં આખી વ્યવહારને નિશ્ચયની ચર્ચા ચાલી રહી છે. વ્યવહારને નિશ્ચયની ચર્ચામાં કયા કયા પ્રકારનો વ્યવહાર જીવને વર્તતો હોય છે તે બતાવે છે, અને એવા કોઈ પણ પ્રકારના વ્યવહારથી નિશ્ચયની પ્રાપ્તિ બિલકુલ થતી નથી એવી અત્યારે અહીંયા ચર્ચા આ 276-277 ગાથામાં ચાલી રહી છે. જીવ ગમે તેવો બાહ્ય વ્યવહાર કરતો હોય, બાહ્ય વ્યવહારની ક્રિયા એની ખૂબ ચાલતી હોય, છતાં એવી કોઈ ક્રિયા કરવાથી કે એ કરતાં કરતાં કે એની પરંપરાએ એને કોઈ નિશ્ચય પ્રગટ થઈ જાય એવું વાસ્તવિક કોઈ સ્વરૂપ જ નથી ખરેખર. કારણ કે જે વસ્તુ જેનામાં છે જ નહીં એવી વસ્તુના આશ્રયે એક આત્મા વસ્તુનું જ્ઞાન કેવી રીતે થઈ શકે? જે વસ્તુ એટલે બાહ્ય કોઈ વસ્તુ એટલે કે શાસ્ત્ર, જ્ઞાનની અપેક્ષાએ ત્યાં શાસ્ત્ર જ્ઞાનને વ્યવહાર કહે છે. શ્રદ્ધાની અપેક્ષાએ ત્યાં નવ તત્વની ભેદવાળી શ્રદ્ધાને વ્યવહાર કહે છે. ચારિત્રની અપેક્ષાએ છ કાયની દયા પાડવાનો ભાવ છે એને ચારિત્રમાં વ્યવહાર ચારિત્ર કહેવામાં આવે છે. હવે આજે શાસ્ત્ર જ્ઞાન આત્મામાં નથી, નવ તત્વના ભેદ કોઈ આત્મામાં પ્રવેશી શકતા નથી, કે કોઈ દયા પાડવાનો ભાવ જે ચાલે છે એ બિલકુલ આત્મામાં છે જ નહીં. હવે એવી આ જ્ઞાન દર્શન ચારિત્રની જે વ્યવહારની ચર્ચા છે એવું કોઈ વ્યવહારનું સ્વરૂપ આત્મામાં વિદ્યમાન જ નથી, તો એવા વ્યવહાર કરતાં કરતાં આત્માનું જ્ઞાન કેવી રીતે થઈ શકે? બહુ લોજિક ને ન્યાયથી સિદ્ધ થાય છે આ વાત, કે તમે કોઈ પણ જે પદાર્થ આત્મામાં હોય જ નહીં, જે પદાર્થ આત્માની સ્થિતિમાં અંદરમાં વિદ્યમાન જ ન હોય, હવે તો એ પદાર્થનો તમે આશ્રય કરો, એ પદાર્થનું તમે ગોલન કરો, એ પદાર્થ તરફ તમે વલણ કરો, એના આશ્રયે તમારું જ્ઞાન શ્રદ્ધાને ચારિત્ર વૈરતા કરે, તો એવા આશ્રયપૂર્વક આત્માનો આશ્રય કેવી રીતે આવી શકે? લક્ષ એક જગ્યાએ જ એક સમયમાં હોય. હવે જો તમારું લક્ષ જ બહાર ચાલ્યું ગયું, શાસ્ત્ર તરફ ચાલ્યું ગયું, નવ તત્વની ભેદવાળી શ્રદ્ધા ઉપર ચાલ્યું ગયું, કે ભાઈ કોઈ દયા પાડવાનો ભાવ ઉપર તમારું લક્ષ ચાલ્યું ગયું, તો એ લક્ષ અહીંયા આવી કેવી રીતે શકે? જ્યાં સુધી ત્યાં લક્ષ છે ત્યાં સુધી અહીંયા લક્ષ થતું નથી, અને જ્યારે અહીંયા લક્ષ છોડે છે ત્યારે એના દ્વારા અહીંયા કંઈ થતું નથી. એકદમ ન્યાયથી વાત છે આ. આ નિશ્ચય વ્યવહારની વ્યવસ્થા એક સમજાઈ જાય ને જ્ઞાનમાં, તો વ્યવહાર કરતા કરતા પરંપરાએ કંઈક થઈ જશે એવું જે અનાદિનું મિથ્યાત્વ જીવનું ચાલે છે ને એ નીકળી જાય. એને વ્યવહાર રહી જાય વ્યવહારની જગ્યાએ, પણ એનાથી થાશે એ ભ્રમણા નીકળી જાય. કોઈ જીવ એવો તો ન હોય કે શાસ્ત્ર વાંચન ન કરતો હોય, નવતત્વને ઓળખતોય ન હોય, કોઈ દયાનો ભાવે એના પરિણામમાં ન હોય. કોઈ એવો જીવ તો આત્માર્થી હોય નહીં, પણ એવી ભ્રમણાવાળો આત્માર્થી પણ જરૂર હોય. આત્માનો અર્થી હોવા છતાં ભ્રમણા એવી ચાલતી હોય કે આ કંઈક ચાલશે ને વધારે પડતું આવું ક્રિયાનું પરિણામ, તો કંઈક અહીંયા છે ને આશ્રય થશે મારો, એની અહીંયા ચોખ્ખી ના પાડે છે આગા થવો. એવું સ્વરૂપ જ નથી, એવો ખરેખર કોઈ સિદ્ધાંત જ નથી કે કોઈ પણ પ્રકારના વ્યવહારના આશ્રય કરતા કરતા, વ્યવહારનું લક્ષ્ય કરતા કરતા, વ્યવહાર ખૂબ વધારે કરતા કરતા પરંપરાએ કંઈક નિશ્ચય પ્રગટ થઈ જાય એવી કોઈ વ્યવસ્થા જૈન દર્શનમાં, જીનાગમમાં, કે સર્વજ્ઞના વચનોમાં, કે વસ્તુના સ્વરૂપમાં નથી. એ કોઈ માને ન માને એ તો પોતાનું જ્ઞાન ને અજ્ઞાન છે. માને તો જ્ઞાન છે, ન માને તો અજ્ઞાન છે. એ તો પોતાની યોગ્યતા, પોતાનો પુરુષાર્થ, પોતાનું વલણ, પોતાનો અભિપ્રાય એના ઉપર આધારિત છે. વસ્તુનું સ્વરૂપ તો આવું છે. એટલે ગુરુદેવ તો દાંડી પીટીને કહે છે બધી વાત. હવે જે પુરુષ શાસ્ત્ર પોતે પાંચ પાંચ સાત સાત કલાક કરતા હોય, જે પુરુષને શાસ્ત્રનું જ્ઞાન એટલું બહોળા અને વિપુલ માત્રામાં વર્તતું હોય, એવા પુરુષ જ્યારે એમ કે શાસ્ત્ર જ્ઞાન તે જ્ઞાન નથી. ગુરુદેવની સ્થિતિ જોવો તો કોઈ પણ શાસ્ત્રનો પાના નંબર, ગાથા નંબર, પેજ નંબર, લીટી નંબર બધું યાદ હોય એને. એવા પુરુષ એમ કહે છે, શાસ્ત્રમાંથી કાઢીને બતાવે છે કે આ શાસ્ત્ર જ્ઞાન છે ને એ અમારું જ્ઞાન નથી એમ કહે છે. અમે જે શાસ્ત્રમાંથી કાઢીને તમને બતાવીએ છીએ, એ જે કાઢીને બતાવીએ છીએ એવું જે જ્ઞાન અમારું ચાલે છે, એ જ્ઞાનને અમે જ્ઞાન નથી માનતા. એ જ્ઞાન અમારું જ્ઞાન નથી. અમારું જ્ઞાન તો એટલું જ છે જેટલો આત્માનો આશ્રય છે. એના સિવાયનું જેટલું જ્ઞાન છે એને ખરેખર અમે જ્ઞાન કહેતા નથી. પછી એને થોડુંક હળવું કરવા માટે વ્યવહાર જ્ઞાન ને આ હોય તો આ જ્ઞાન કહેવાય ને એ બધું શાસ્ત્રોમાં આવે કથનો, પણ એ કાંઈ છે નહીં. એમાં કાંઈ એને જ્ઞાન જ નથી કહેતા. પછી વ્યવહાર જ્ઞાન હોય કે અજ્ઞાન, એ ક્યાં પ્રશ્ન જ આવે છે? એ જ્ઞાન જ નથી. બસ વાત એટલી છે, આત્માનું જ્ઞાન તે જ્ઞાન, બાકી બધું અજ્ઞાન, એટલી જ વાત છે આમાં. આત્મા આત્માનું શ્રદ્ધાન તે શ્રદ્ધાન, બાકી બધું શ્રદ્ધાન મિથ્યા. આત્માનું લીનતાપણું, ચારિત્રપણું, સ્થિરતાપણું, એટલું જ ચારિત્ર, અને બાકીનું જેટલું બહિર્લક્ષી ભાવ ચાલતો હોય એ બધું ખરેખર અચારિત્ર, મિથ્યા ચારિત્રમાં જાય છે. એવી ચર્ચા આ 276-77 ગાથામાં કેટલા બધા દ્રષ્ટાંતો, દાખલાઓ, દલીલોથી પૂજ્ય ગુરુદેવ શ્રી સિદ્ધ કરે કે કોલસાને ગમે તેટલો તમે ધોઈ નાખો, હે, ગમે તેટલો કોલસાને ધોવો તો એની કાળપ જાય? તો ગમે તેટલો વ્યવહાર કરતા કરતા નિશ્ચય કેવી રીતે પ્રગટ થાય? કોલસાને તમે ધોયા જ કરો કે ભાઈ આ કોલસાને ધોતા 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 ગમે ત્યારે તો આમાં સફેદાઈ આવી જશે? તો કે બિલકુલ આવે જ નહીં. એનું સ્વરૂપ જ જે છે એમાં ફેરફાર ન થઈ શકે. એમ વ્યવહાર ગમે તેટલો કરતા કરતા, વ્યવહારનું સ્વરૂપ જ ખરેખર અજ્ઞાન દશા છે. હવે એને તમે વ્યવહાર કરતા કરતા નિશ્ચય પ્રગટ થાય એમ જો માનો તો ખરેખર એ અજ્ઞાન જવાનો કોઈ રસ્તો એનો ખુલ્લો નથી. 56 નંબરની ગાથા છે સમયસાર પ્રમાગમ, એમાં વ્યવહારનો અર્થ કર્યો છે, વ્યવહારની વ્યાખ્યા કરી. 56 નંબરની ગાથા છે ને એમાં, અજીવ અધિકારની 56 નંબરની ગાથા છે. એમાં આચાર્ય ભગવાને એમ કીધું છે કે વ્યવહાર નહીં એટલે શું, વ્યવહારનું કામ શું, વ્યવહાર કામ શું કરે? જ્યાં હોય ત્યાં વ્યવહાર 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 આવ્યા કરતો કે વ્યવહારનું કામ શું? તો એમાં એને લખ્યું છે આચાર્ય ભગવાનને, બીજાના ભાવને બીજાનો કહે તેનું નામ વ્યવહાર છે. બીજાના ભાવને બીજાનો કહે એને ખરેખર વ્યવહાર કહેવામાં આવે છે. વ્યવહારની વ્યાખ્યા આ છે. હવે આપણે વિચારી લેવું કે આપણે વ્યવહાર જોઈએ છીએ કે નિશ્ચય જોઈએ છીએ, અને નિશ્ચય જોઈ તો શું કરવું પડે એ આમાં બતાવે છે 270 નંબરની. નિશ્ચયના આશ્રયે તો સમ્યક જ્ઞાન થાય, સમ્યક દર્શન થાય, સમ્યક ચારિત્ર થાય. નિશ્ચય એટલે ત્રિકાળી દ્રવ્ય, એના આશ્રયે નિશ્ચય સમ્યક જ્ઞાન, નિશ્ચય શ્રદ્ધા, નિશ્ચય ચારિત્ર થાય. પણ એ આશ્રય કેવી રીતે આવે એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. હજારો પ્રવચનમાં આવે ગુરુદેવના કે આત્માના આશ્રયે સમ્યક દર્શન થાય, આત્માના આશ્રયે સમ્યક જ્ઞાન થાય, આત્માના આશ્રયે સમ્યક ચારિત્ર થાય. પરના આશ્રયે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર થાય ને આત્માના આશ્રયા થાય. તો જીવે કરવું શું, આશ્રય લેવો કેવી રીતે, એ મોટો પ્રશ્ન છે. કોઈ જીવ એવો નથી હોતો એને આશ્રય ન લેવો હોય. આશ્રય લેવા માટે તો અહીંયા ગુરુદેવ સાંભળવા આવે છે. એનું પ્રયોજન તો એ જ છે ને કે આત્મા મને ક્યારે પ્રાપ્ત થઈ જાય, આત્માની પ્રાપ્તિ મને કેમ થાય, હું ક્યારે આત્માને ભેટી પડું અને ક્યારે મારે સમ્યક દર્શનનો દરવાજો ખુલી જાય અને સમ્યક દર્શન જ્ઞાની ચારિત્રાણી મોક્ષ માર્ગમાં પરિણમી જાઓ અને એવો મોક્ષ માર્ગ પ્રગટ થાય ને પરંપરાએ મોક્ષ માર્ગ આગળ વધતા વધતા મોક્ષની મારી પ્રાપ્તિ મને થઈ જાય, એવી ભાવનાપૂર્વક તો જીવો ગુરુદેવને સાંભળવા આવતા હોય છે. એની ભાવના બીજી તો કોઈ હોતી નથી, એ જ ભાવનાપૂર્વક આવે છે. તો એ અહીંયા 270 નંબરની ગાથામાં બતાવે છે કે તારે તારું કામ કેવી રીતે કરવું, તારે પ્રયોગ કેવી રીતે કરવો. આ બધું તે સાંભળી લીધું કે વ્યવહારનો આશ્રય ન કરવો, નિશ્ચયનો આશ્રય કરવો, આત્માના આશ્રય જ બધું થાય, પરના આશ્રય કાંઈ ન થાય. હવે આત્માનો આશ્રય લેવો કેવી રીતે, એ પ્રશ્ન મોટો, એ પ્રશ્નનો ઉત્તર છે આ ગાથામાં. એટલી બધી સુંદર ચર્ચા આ ગાથામાં ભરેલી છે. એટલે તો બે દિવસ હોય એટલે થોડુંક ઝડપથી લઈ લઈ ટૂંકાણમાં, પણ બહુ સુંદર ગાથા છે. એટલી બધી ગાથામાં પ્રયોજનભૂત વાત છે આખા બંધ અધિકારની. ગુરુદેવે કીધું એકવાર, બોલ્યા ગુરુદેવ કે આખા બંધ અધિકારનો સાર આ ગાથામાં અમને લાગ્યો છે. આખા બંધ અધિકારનો સાર આ 270 ગાથામાં અમને દેખાણો છે. એટલી બધી પ્રયોજનભૂત ગાથા છે આ, એમ ગુરુદેવ બોલ્યા. એટલે એવી આ સુંદર ચર્ચા છે આમાં. આમાં ઘણું ભરેલું છે. આપણે થોડી ચર્ચા કાલ લીધી હતી, એનું હરિગીત છે. એ આદિ અધ્યવસાન વિદ વિદ વર્તતા નહીં જે મને, તે મુનિવરો લે પાય નહીં શુભ કે અશુભ કર્મો વડે. એ આદિ અધ્યવસાન એટલે કે કોઈ પણ પ્રકારના અધ્યવસાન વિવિધ પ્રકારના છે એ જેમને વર્તતા નથી તેવા મુનિવરો કદી શુભ કે અશુભ કર્મોથી લેપાતા નથી. મુનિવરો લેપાતા નથી એટલે એની નીચેવાળા સમ્યક દ્રષ્ટિ પણ લેપાતા નથી. અને મિથ્યા દ્રષ્ટિકોને કહેવામાં આવે છે કે જે આવા શુભ અશુભ કર્મોમાં એટલે કે ભાવોમાં લેપાઈ જાય છે એને મિથ્યા દ્રષ્ટિ કહેવામાં આવે છે. તો એ મિથ્યા દ્રષ્ટિ કેવી રીતે અહીંયા લેપાવાનું બંધ કરે, તો એનું મિથ્યાત્વ ચાલ્યું જાય અને સમ્યકત્વ પ્રગટ થાય એની ચર્ચા આ ગાથામાં ભરેલી છે. પહેલો બોલ આપણે કાલે લીધો હતો, ત્રણ બોલથી આપણે ચર્ચા લીધેલી, બધાને યાદ હશે. પહેલામાં પહેલી ક્રિયાની ચર્ચા છે, બીજી ભાવની ચર્ચા છે અને ત્રીજી રૂપની ચર્ચા છે. સમજો, પહેલામાં પહેલી ક્રિયાની ચર્ચા છે, એ જ્ઞપ્તિ ક્રિયાની ચર્ચા છે. બીજી ભાવની ચર્ચા છે, એમાં જ્ઞાયક ભાવની ચર્ચા છે. ત્રીજી રૂપની ચર્ચા છે, એમાં જ્ઞાનમય રૂપ છે એની ચર્ચા છે. એવી ત્રણ પ્રકારની વાત કહી અને સામેના જેટલા પ્રકારો છે અધ્યવસાનના પ્રકારો એ સામે બતાવે છે. હું પર જીવને મારી શકું, વણી શકું, કરી શકું, બચાવી શકું, જીવાડી શકું, એ ચારિત્રના દોષરૂપી પર્યાયોનું પરિણમન ચાલે છે. પરલક એ ચારિત્રના દોષરૂપી પરિણમન પર્યાય ચાલે છે. પછી જ્ઞાયક ભાવની સામે જે ચાર ગતિ લે છે મનુષ્ય દેવ તિર્યંચ નારકની, એ ચારે એની વ્યંજન પર્યાયો અત્યારે જે એની મનુષ્ય ગતિની પર્યાય વિદ્યમાન છે એને અનુલક્ષીને બધી પર્યાયો અંદરમાં વ્યંજન પર્યાયોનો ઉદય પણ વર્તતો હોવા છતાં અત્યારે વર્તમાનમાં મનુષ્ય પર્યાય વિદ્યમાન છે, તો આપણે એને મનુષ્ય પર્યાયથી ખતવણી કરી અને એ ચારેય પ્રકારની પર્યાયોની સામે એક જ્ઞાયક ભાવ દીધો છે કે નારકી થાય તો નારકીમાં હું પણ થઈ જાય કે નારકી તે હું, મનુષ્ય થાય તો મનુષ્યમાં હું પણ થઈ જાય છે કે મનુષ્ય તે હું, દેવ થાય તો દેવમાં હું પણ થઈ જાય દેવ તે હું, તિર્યંચ થાય તો તિર્યંચમાં હું પણ થઈ જાય તિર્યંચ તે હું. એવી જે અજ્ઞાનરૂપ માન્યતા અહમ કરવાની ગતિઓમાં પડી છે એનાથી આખો જ્ઞાયક ભાવ જુદો છે એમ બતાવે છે. અને ત્રીજી વાત જે જ્ઞાનની વાત બતાવે છે, જ્ઞાન ગુણની વાત છે, જ્ઞાનનું રૂપ છે એની વાત છે, એની સામે અહીંયા જ્ઞેયના ભાવો લે છે. જ્ઞેય ભાવો એટલે ધર્માસ્તિકાય આદિ લખ્યું છે એમાં. ધર્માસ્તિકાય આદિ એટલે છ એ છ દ્રવ્યો સ્વરૂપ લોક છે, એ જ્ઞેય છે, જેને 49મી ગાથાના અવ્યક્તના પહેલા જ બોલમાં કીધું છે કે છ દ્રવ્ય સ્વરૂપ લોક છે એ જ્ઞેય છે અને એનાથી જુદો જ્ઞાયક છે. એ જ વાત છે અહીંયા કે એ ધર્માસ્તિયા કાય આદિ જેટલા દ્રવ્યો છે એ બધા જ્ઞેયમાં જાય છે, અને એક જ્ઞાન છે એ ખરેખર એનું ચેતનામય સ્વરૂપ છે. એમ કરીને અહીંયા આખી ચર્ચા આ ગાથામાં આ ત્રણ ભાવને એક સાથે પોતાના સ્વભાવમાં રાખે છે, અને આ ત્રણેય વાત છે એને વિભાવ કરીને કાઢી નાખે છે. હવે પહેલી વાત જે ગુણની વાતથી ચાલુ થાય છે જ્ઞાનમાં, તો એમાં બહારના બધાય છ દ્રવ્યો લઈ લીધા છે, કે તારો જ્ઞાન ગુણ છે એનાથી છ દ્રવ્યો બધાય બહારના, ધર્મ અધર્મ આકાશ કાળ પૂતગલ અને અન્ય જીવો એ બધું બહારમાં છે. પછી અંદરમાં આવે છે, તો અંદરમાં એની મનુષ્ય દેવ તિર્યંચ નારકની પર્યાયો છે, તો એની સામે અહીંયા જ્ઞાયક ભાવ લઈએ છે કે આ મનુષ્ય દેવ તિર્યંચ નારકની પર્યાયો જે તારી છે એનાથી જુદો તારો જ્ઞાયક ભાવ છે. છ દ્રવ્ય છે એનાથી તો જુદું તારું જ્ઞાન છે, મનુષ્ય દેવ તિર્યંચ નારકની પર્યાય છે એનાથી જુદો તારો એક જ્ઞાયક ભાવ, ત્રિકાળી દ્રવ્ય શાશ્વત ચૈતન્ય પરમાત્મ સ્વરૂપ અવિનાશી આખો અખંડ જ્ઞાયક ભાવ છે, એ તારો આ ચાર ગતિની પર્યાયથી જુદો છે. એટલે પેલા બહારથી જ્ઞાનમાં લઈ આવ્યા, પછી અંદરમાં એની મનુષ્યદેવ તિર્યંચ નારકની પર્યાયથી જ્ઞાયક ભાવને જુદો બતાવે છે. હવે અંદરમાં ને અંદરમાં એની પર્યાયોનું પરિણમન ચાલુ છે, અહીંયા લઈ જાય છે. જો આ ગાથા બહુ અગત્યની છે, બહુ સમજવા જેવું છે કેવી રીતે આ બતાવે છે. અહીંયા પેલા એને છ દ્રવ્ય સ્વરૂપ જ્ઞેયથી આખું જ્ઞાનને જુદું પાડી દીધું કે આ ધર્મ અધર્મ આકાશ કાળ પૂતગલ અને છ અન્ય દ્રવ્ય અન્ય જીવ એનાથી આખું જ્ઞાન જુદું છે. પહેલી વાત. બીજી વાતમાં કહે છે કે પછી ત્યાંથી તું જુદો પડી ગયો તો હવે શું છે, તો કે હવે મારી મનુષ્યની પર્યાય ચાલે છે. તો કે મનુષ્યની પર્યાયથી તારો જ્ઞાયક ભાવ જુદો છે, એ તારું જ્ઞાયક સ્વરૂપ છે, તારું જ્ઞાનમય સ્વરૂપ છે, તું અખંડ ચૈતન્ય પરમાત્મા છો. એમ કરીને એને આ બધી ગતિઓની પર્યાયથી જુદો પાડીને જ્ઞાયકમાં લઈ આવે છે. હવે એટલું થયા પછી પણ પછી હવે મૂળ વાત રહી જાય છે. મૂળ વાત શું રહી જાય છે કે એની અત્યારે ક્રિયા ચાલે છે. ક્રિયા કે ક્રિયા શું ચાલે છે અત્યારે, તો કે અત્યારે તો શુભ ભાવની ક્રિયા પણ ચાલે છે, અશુભ ભાવની ક્રિયા પણ ચાલે છે. એ બે કેવી છે, પરલક્ષી ભાવ છે, જેમાં છ દ્રવ્યને કાઢ્યા, આ મનુષ્ય દેવ તિર્યંચ નારકની પર્યાયને કાઢીને જ્ઞાયકમાં લઈ આવ્યા, છ દ્રવ્યોમાંથી જ્ઞાનમાં લઈ આવ્યા, ગુણમાં આ ચાર પર્યાયને કાઢીને જ્ઞાયકમાં લઈ આવ્યા. એમ હવે અંદરમાં ક્રિયાની વાત આવે છે. ક્રિયા અને એ ક્રિયાને અહીંયા સૌથી પહેલા આચાર્ય ભગવાને, કારણ કે ક્રિયા તો એની નિરંતર ચાલી રહી છે. હજી છ દ્રવ્યથી જુદું જ્ઞાન તો એને ખ્યાલમાં આવી જાય કે છ દ્રવ્યમાં મારું સ્વરૂપ જ નથી, હું તો જ્ઞાનમય સ્વરૂપ છું, છ દ્રવ્ય તો બહાર છે. મનુષ્ય દેવ તિર્યંચ નારકની પર્યાયમાં મનુષ્યની પર્યાય તો શું છે કે મનુષ્યની પર્યાય તો અમને આ ચાલી જશે, અને મારે જો બીજી ગતિનો કાળ જ્યારે આવવાનો હશે તો મને સ્વર્ગની પર્યાય આવશે. તો એ પર્યાયો તો ફરતી છે એમ પણ એને ખ્યાલમાં આવે છે કે આ જાશે, આ આવશે, આ જાશે આવશે, એનાથી જ્ઞાયક ભાવ જુદો છે એ ખ્યાલમાં આવે છે. હવે મૂળ ભેદજ્ઞાન અહીંયા ચાલુ થાય છે. મૂળ ભેદજ્ઞાન છે ને ક્રિયામાં છે. ક્રિયામાં ભેદજ્ઞાન, હે, કે ક્રિયા ચાલી રહી છે અત્યારે વર્તમાનમાં. કેવી ક્રિયા ચાલી રહી છે કે આ શાસ્ત્ર વાંચવાનો ભાવ, સાંભળવાનો ભાવ, એ બધી કેવી ક્રિયા છે કે શુભ ભાવની ક્રિયા છે. શુભ ભાવની ક્રિયા જે ચાલી રહી છે, અને કોઈ સંસાર ભાવ ચાલે તો અશુભ ભાવની ક્રિયા ચાલી રહી છે. એને પોતાને ખબર પડે છે, પોતાને ખબર પડે છે ને કે અત્યારે શાસ્ત્ર સ્વાધ્યાય ચાલે છે, તો અત્યારે શું ચાલે છે, અત્યારે શુભ ભાવનું પરિણમન ચાલે છે. અને એ શુભ ભાવનું પરિણમન હમણાં છૂટશે, સંસાર ભાવ ચાલુ થશે તો અશુભ ભાવનું પરિણમન ચાલુ થશે. એને પોતાને ખબર પડે છે, પોતાને પકડાય પણ છે કે અત્યારે શુભ ભાવ છે, હમણાં અશુભ ભાવ થઈ ગયો, પાછો શુભ ભાવ થઈ ગયો, એ બધું એને ખ્યાલમાં ક્રિયામાં ચાલુ છે એવું એને ખબર પડે છે. હવે એ જે ખબર પડે છે, એ ભાવ જે ચાલે છે ને, એ ભાવ જે ચાલે છે એ ચારિત્રની વિપરીતતા છે. રાગાદી ભાવ ને દ્વેષાદી ભાવ ચાલ્યા કરે છે. હું પરજીવોને જીવાડી શકું તો એના પ્રત્યે રાગ થાય છે પરજીવો પ્રત્યે, હું પરજીવોને મારી શકું તો એના પ્રત્યે એને દ્વેષ થાય છે. તો એ ચારિત્રની વિપરીત દશા કોઈ પણ ક્રિયાની શુભ શુભ ભાવની ચાલે છે એને ખ્યાલમાં આવી જાય છે કે આવી ક્રિયા એક ચાલી રહી છે. હવે એ ક્રિયા ચાલે છે એનાથી જુદું કોઈ જ્ઞાન છે, એનાથી જુદું કોઈ જ્ઞાનની ક્રિયા છે. એ જ્ઞાનની ક્રિયા, એ જ્ઞાનની ક્રિયામાં ખબર પડે છે કે અહીંયા અત્યારે શુભ ભાવ છે, અશુભ ભાવ છે, રાગ ભાવ છે, દ્વેષ ભાવ છે. એ જ્ઞાનની ક્રિયા જુદી છે અને ચારિત્રની વિપરીત ક્રિયા જુદી છે. બે ક્રિયા એક સમયમાં એક સાથે ચાલી રહી છે, એક સમયમાં એક સાથે એક ક્રિયા ચાલી રહી છે. એક ક્રિયા એક સમયમાં એક સાથે ચાલી રહી છે, હવે એ જ્ઞાનની ક્રિયા ચાલે છે અને આ ચારિત્રની વિપરીત ક્રિયા પણ ચાલી રહી છે. હવે એમાં જીવ એના જીવના અભિપ્રાયની સાથે સંબંધ છે. સંબંધ ક્યાં છે? જીવના અભિપ્રાય સાથે. આમાં એક એક બોલમાં ત્રણ ત્રણ વાત ઉતારી છે. જ્ઞપ્તિ ક્રિયામાં જ્ઞાન દર્શન ચારિત્ર ઉતાર્યા છે, જ્ઞાયક ભાવમાં જ્ઞાન દર્શન ચારિત્ર ઉતાર્યા છે અને જ્ઞાનમાં પણ જ્ઞાન દર્શન ચારિત્ર ઉતાર્યા છે. ત્રણેય બોલમાં ત્રણ ત્રણ ભાવ ઉતારીને આખી ગાથા સમજાવવા માટે આચાર્ય ભગવાને લખેલી છે. આ બંધ અધિકારમાં બધી જગ્યાએ જ્ઞાન દર્શન ચારિત્ર, જ્ઞાન દર્શન ચારિત્ર 276-77 ચાલે છે. એમાં જેટલી વાત આવશે ને એમાં જ્ઞાન દર્શન ચારિત્રનું સ્વરૂપ આવ્યા કરશે. આખો જૈન દર્શનનો ટ્રેડમાર્ક જ્ઞાન દર્શન ચારિત્ર કયો કે દર્શન જ્ઞાન ચારિત્ર કયો એની ઉપર સ્થપાયેલો છે. બીજા ગુણોની તમને સમજણ થોડી હોય વધારે હોય એને બહુ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી, પણ શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્રનું સ્વરૂપ વાસ્તવિકપણે જો એના ખ્યાલમાં આવી જાય તો એમાં ને એમાં એનું કામ ત્વરિતમાં થઈ જાય. એટલે આવી ગાથાઓ આચાર્ય ભગવાન જ્ઞાન દર્શન ચારિત્રથી લખતા હોય છે. હવે જે આ ક્રિયા ચાલી રહી છે સમજો, અહીંયા શું કહે છે કે અધ્યવસાન ચાલી રહ્યું છે. અધ્યવસાન એટલે શું કે એકત્વ બુદ્ધિ, એકત્વ બુદ્ધિનું નામ અધ્યવસાન અને એકત્વનું નામ પોતાનું સ્વરૂપ છે. સમજો, એકત્વ બુદ્ધિ જે થાય છે કે આ રાગ ચાલે છે, જીવાડવાનો મારવાનો, શુભ ભાવ અશુભ ભાવ, ચારિત્રની વિપરીત દશા, એની સાથે જ્ઞાન શું કરે છે? જ્ઞાન જુદું હોવા છતાં, જ્ઞાનનો ઉપયોગ જ્ઞાનમય હોવા છતાં, જ્ઞાનમાં જાણવું વર્તતું હોવા છતાં એ જ્ઞાન એ તરફ જાય છે, એ તરફ લક્ષ કરે છે. એના જ્ઞાનના ખ્યાલમાં ખરેખર નાયક ભાવ આવવો જોઈએ, એની બદલે એના જ્ઞાનના ખ્યાલમાં આવો શુભ શુભ રાગ ચારિત્રની વિપરીતતા આવે છે. એટલે જ્ઞાન અને રાગ, જાણે કે રાગ મિશ્રિત જ્ઞાન થઈ ગયું હોય એવું એને માન્યતામાં અભિપ્રાયમાં થઈ જાય છે. રાગ મિશ્રિત જ્ઞાન થતું નથી, રાગ રાગની જગ્યાએ છે, જ્ઞાન જ્ઞાનની જગ્યાએ છે, અભિપ્રાય અભિપ્રાયની જગ્યાએ છે. શ્રદ્ધા શ્રદ્ધામાં જ કામ કર્યા કરે, શ્રદ્ધાની બહાર નીકળતી નથી. જ્ઞાન જ્ઞાનમાં જ કામ કર્યા કરે છે, જ્ઞાનની બહાર એ રાગની ચારિત્રની વિપરીત ક્રિયા સુધી પહોંચતું નથી. અને ચારિત્રની વિપરીત ક્રિયા શુભ શુભ ભાવની ચાલી રહી છે, એ કદી જ્ઞાનમાં આવતી નથી, કદી અભિપ્રાયમાં જાતી નથી. આવી ત્રણેયની સતરૂપ સ્વતંત્રતા છે. એટલે અહીંયા શું કહે છે? સતરૂપ અહેતુક, સતરૂપ અહેતુક. તો જ્ઞપ્તિ ક્રિયા માટે વાપરે છે, જ્ઞાન માટે પણ વાપરે છે, જ્ઞાયક માટે પણ, ત્રણેય માટે એક જ શબ્દ વાપર્યો છે. સતરૂપ અહેતુક, સત એટલે વસ્તુનું સ્વરૂપ, અહેતુક એટલે તેને કોઈની અપેક્ષા નથી, નિરપેક્ષ છે. અહીંયા જ્ઞાનમાં આ રાગ થયો એનું અહીંયા જ્ઞાન થાય છે. રાગ છે માટે જ્ઞાન થાય છે કે બિલકુલ એવું નથી. રાગ હોય કે રાગ ન હોય, જ્ઞાનમાં જેવું હોય એવું જ્ઞાન જ્ઞાનથી થયા કરે છે, એને અહેતુકપણું કહેવામાં આવે છે. અહેતુક એટલે કોઈની અપેક્ષા વગર થતું જ્ઞાન, તેને અહેતુક જ્ઞાન કહેવામાં આવે, નિરપેક્ષ જ્ઞાન કહેવામાં આવે, સતપણું કહેવામાં આવે, એને કોઈની અપેક્ષા હોતી નથી. હવે અહીંયા જે વાત બતાવવા માંગે છે, સત અહેતુક જ્ઞપ્તિ ક્રિયા કહે છે. જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞપ્તિનો અર્થ એવો થાય છે, જ્ઞપ્તિ એટલે અનંત ગુણની અનંત પર્યાયો સમ્યકપણે પરિણમે તેને જ્ઞપ્તિ ક્રિયા કહેવામાં આવે છે. હવે એ જ્ઞપ્તિ ક્રિયા અનંત ગુણની અનંત પર્યાયો સમ્યકપણે ક્યારે પરિણમે? અત્યારે તો અહીંયા મિથ્યાત્વ ચાલે છે, એકત્વ બુદ્ધિનો અધ્યવસાય ચાલી રહ્યો છે. એ અધ્યવસાયમાં તો એને જ્ઞાનને રાગની એકતા બુદ્ધિ ચાલી જાય છે, અને માન્યતામાં એવું ચાલે છે કે આ જ્ઞાન છે એ રાગ મિશ્રિત થઈ ગયું છે. આ બે ક્રિયાનું ભેદજ્ઞાન છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓલું ભેદજ્ઞાન તો હજી સમજાય, એને ખ્યાલમાં પણ આવી જાય કે જ્ઞેયોથી જ્ઞાન જુદું, આ ગતિઓ ચાર છે એનાથી જ્ઞાયક જુદો, પણ આ ક્રિયાનું ભેદજ્ઞાન છે, એક સમયની પર્યાયમાં ક્રિયા ચાલી રહી છે, એ બે ક્રિયા સ્વતંત્ર પૃથક પૃથક ચાલી રહી છે. લાગે છે એક રૂપ છે પ્રથક પ્રથક, ત્યાં ખરેખર મૂળ એની જ્ઞાનની તીક્ષ્ણતા કેટલી છે, એનો પુરુષાર્થ કેટલો છે, એની ખરેખર બેયની જુદાઈનું ભાન કરવાની શક્તિ કેટલી છે, એવી જો યોગ્યતા એને એક સંયોગસમ જ્ઞાનમાં પ્રગટ થવાનો કાળ આવ્યો હોય તો એને આ બેયની જુદાઈ ખરેખર ખ્યાલમાં આવી જાય છે. અને જેને બેયની જુદાઈ ખ્યાલમાં આવી જાય છે, એવી જેને માન્યતા થઈ જાય છે, એવી શ્રદ્ધા થઈ જાય છે કે આ તો જુદા જ છે, બે આ બેને સંબંધ થતો નથી, કારણ કે એક પરલક્ષી ભાવ છે અને એક સ્વાભાવિક અંશ છે. જ્ઞપ્તિ ક્રિયા કીધી ને, એમાં તો જ્ઞાન જ્ઞાન સિવાયની અનંત નિર્મળ પર્યાયો લે છે, શુદ્ધ પર્યાયો. પણ એ શુદ્ધ પર્યાય થતા પહેલા શુદ્ધ પર્યાયને જ્ઞપ્તિ ક્રિયા કીધી. જ્ઞપ્તિ ક્રિયા કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે ઉત્પન્ન થવા માટે એની પાસે એક જ્ઞાનનો અંશ છે, જેને સ્વભાવનો અંશ કહેવાય છે. એક આ રાગાદીની ક્રિયા ચાલી રહી છે, રાગાદીની વિપરીત ક્રિયા ચારિત્ર ગુણની વિપરીત દશામાં ચાલે છે. આત્માના અનંત ગુણ છે, એ અનંત ગુણમાં એક એક ગુણો પોતપોતાનું આગવું અસ્તિત્વ લઈને અતદભાવિક અન્યત્વ રાખીને પોતપોતાની સ્વતંત્રતાથી રહેલા છે. ચારિત્ર જ્ઞાનરૂપ ન થાય, જ્ઞાન દર્શનરૂપ ન થાય, સ્વતંત્ર છે. ગુણો સ્વતંત્ર હોય, એની પર્યાયો પણ સ્વતંત્ર હોય, કારણ કે પર્યાયો ગુણની હોય છે, માટે એ પર્યાયો પણ સ્વતંત્ર છે. તો પર્યાયો સ્વતંત્ર છે એમાં શું થાય છે કે એક નાયક ભાવ છે, એનો જ્ઞાન ગુણ છે, અને એમાંથી જ્ઞાનનો અંશ પ્રગટ થાય છે. હજી જ્ઞપ્તિ ક્રિયા થઈ નથી, હજી જ્ઞાનનો અંશ પ્રગટ થયો છે. અજ્ઞાની જ્ઞાની કેમ થાય એની ચર્ચા ચાલે છે, મિથ્યા દ્રષ્ટિ સમ્યક દ્રષ્ટિ કેમ બની જાય. એક જ્ઞાયક ભાવ, એક એનો જ્ઞાન ગુણ. જ્ઞાયક ભાવ કેવો છે? તો કે ચાર ગતિથી જુદો છે. જ્ઞાન ગુણ કેવો છે? તો કે જ્ઞેયોથી જુદો છે. હવે એને જ્ઞાનનો અંશ કેવો છે? તો કે એ જ્ઞાનનો અંશ તો જ્ઞાન જ્ઞાન જ છે, એમાં એનું મટીરિયલ જ્ઞાન છે, એ જ્ઞાનમાં બીજું કાંઈ નથી. બિલકુલ રાગ આવ્યો નથી, બિલકુલ અભિપ્રાયની મિથ્યા દર્શનની માન્યતા એમાં આવી નથી. એમાં મટીરિયલ કયું છે? તો કે એમાં માત્ર જ્ઞાનનું મટીરિયલ છે, કારણ કે એ સળંગ જ્ઞાન રહેલું છે એમાં. બધી જગ્યાએ સત હેતુ અને જ્ઞાન જ્ઞાન જ્ઞાન, જ્ઞાયકમાં જ્ઞાન, ગુણમાં જ્ઞાન, જ્ઞપ્તિમાં જ્ઞાન, તો એ જે જ્ઞાનનો અંશ છે. અને અહીંયા આ પરજીવોને મારી શકું, જીવાડી શકું, શુભ કે અશુભ ભાવની પર્યાયો ચારિત્રની વિપરીત દશામાં ચાલે છે. જ્ઞાનનો અંશ એ સમયે જાણવા રૂપે પ્રગટ છે. હવે એ બે પ્રગટ છે, બે ક્રિયા છે. ઓલી વિભાવરૂપ ક્રિયા રાગાદીની વર્તી રહી છે, દ્વેષાદીની, અને અહીંયા સ્વાભાવિક જ્ઞાનની ક્રિયા ચાલુ છે. એ સમયે એના અભિપ્રાયમાં શું છે એના ઉપર આખો આધાર છે. એનો અભિપ્રાય શું કામ કરે છે? એના અભિપ્રાયમાં એમ છે કે આ આ ચારિત્રની રાગરૂપ દ્વેષરૂપ ક્રિયા મારી છે કે અજ્ઞાનની ક્રિયા મારી છે, આ અભિપ્રાયનું કામ છે. જ્યાં અભિપ્રાય આવો પલટાય છે કે ઓહો હો, મારી તો ખરેખર જ્ઞાનની ક્રિયા છે, મારું તો ખરેખર જાણવું છે, ખરેખર હું તો જાણનાર તત્વ છું, તો મારી પણ ક્રિયામાં જાણવું જ હોય. આ રાગ થાય એવો તો કોઈ ગુણ નથી આત્મામાં, કે જેથી એનામાં રાગ થઈ જાય એની પર્યાયમાં, એવો કોઈ ગુણ જ નથી. જ્ઞાન થાય એવો ગુણ છે, રાગ થાય એવો ગુણ નથી આત્મામાં. એટલે રાગ છે એ મારો સ્વભાવ નથી, જ્ઞાન છે એ મારો સ્વભાવ છે. ત્યાં એવો જો એને ખ્યાલ આવી જાય, સમય એક છે, જ્ઞાન ચાલે છે ત્યારે જ રાગ ચાલે છે. રાગ જુદો હજી એને પડ્યો નથી, છે જુદો પણ હજી એને માન્યતામાં પડ્યો નથી જુદો. જ્ઞાન છે જુદું પણ જ્ઞાન જુદું દેખાતું નથી. એ રાગ મિશ્રિત જ્ઞાન થઈ ગયું હોય એવું લાગે છે, થઈ નથી ગયું, બિલકુલ થયું નથી. એટલી જ્ઞાનની એક પર્યાય કોરી રહી ગઈ છે, કોરી. એમાં કાંઈ થયું નથી જ્ઞાન સિવાય. એકલું જાણવું 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 એવું જ્ઞાન ક્રિયા ચાલે છે. અને જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોય છે, એ ક્યારેય છે ને જુદી પડી નથી શકતી, ક્યારેય એનો નિષેધ પણ થઈ નથી શકતો. આ ગાથા છે ને એ અરિયંતના દ્રવ્ય ગુણ પર્યાય સાથે મળી જાય છે, 80મી ગાથા સાથે. 80મી ગાથામાં કીધું ને કે જે જાણતો અરહંતને ગુણ દ્રવ્ય અને પર્યાય પણે. તો કે ગુણમાં જ્ઞાન, દ્રવ્યમાં જ્ઞાન, અને પર્યાયમાં શું અરિયંતને? પર્યાયમાં જ્ઞાન. તો કે તારા ગુણમાં જ્ઞાન, તારા જ્ઞાયકમાં જ્ઞાન, અને તારી પર્યાયમાં રાગ? તો કે ના ના, મારી પર્યાયમાં રાગ ન હોય, મારી પર્યાયમાં જ્ઞાન, એમાં આચાર્ય ભગવાન કહે છે. તો કે રાગ ચાલે છે ને એ બહિર્લક્ષી દશા તારી વિપરીત ચારિત્રની પર્યાયમાં રાગ ચાલે છે. અને ખરેખર તો
એ રાગ પણ નીકળી જતો હોવાને કારણે, કાયમ રહેતો ન હોવાને કારણે મારો સ્વભાવ નથી, માટે એ કોઈ પણ ક્રિયા ચારિત્રની વિપરીત ક્રિયા, જીવાડવાની, મારવાની, શુભ કે અશુભ ક્રિયાઓ ચાલે છે એ ખરેખર મારી ક્રિયા નથી, મારી ક્રિયા એ થાય છે એવું જ્ઞાન થાય, અહીંયા જાણવા રૂપે પરિણમે એ ખરેખર મારી ક્રિયા છે, એ મારો સ્વભાવ છે, એમ અહીંયા જ્ઞપ્તિ ક્રિયાને આ કરવારૂપ ક્રિયાથી, આ ખરેખર પરને જીવાડવા મારવાની ક્રિયાથી, આ રાગ દ્વેષની ક્રિયાથી, ચારિત્રની વિપરીત ક્રિયાથી, જ્ઞાન ક્રિયા જેને જુદી ખ્યાલમાં આવી જાય છે, ઓહો હો મને તો જ્ઞાન થાય છે, મને તો જ્ઞાન થાય છે, મને તો જાણવું થાય છે, જાણવું મારો સ્વભાવ છે, કંઈ કરવું એવો મારો સ્વભાવ નથી, ન રાગ કરવું મારો સ્વભાવ છે, ન વિતરાગતા કરવી મારો સ્વભાવ છે, જાણવું મારો સ્વભાવ છે, જાણવા સ્વભાવમાં શું આવે છે, રાગ થયો એવું પણ જાણવું થાય છે, વિતરાગતા થઈ એવું પણ જાણવું થાય છે, એ જાણવું મારી સાથે જોડાયેલું છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થાય તો પણ જ્ઞાનનો અંશ જે જાણવા રૂપે છે એ જ્ઞાયક સાથે જોડાણો, એને પછી જ્ઞાનના અંશને જ્ઞપ્તિ ક્રિયા કીધી, એ જ્ઞપ્તિ ક્રિયા સમ્યક પરિણમનની વાત છે, સમ્યક પરિણમન પહેલા પણ એક એવું જ્ઞાનનું પરિણમન અજ્ઞાન દશામાં મિથ્યા દ્રષ્ટિને ચાલતું હોય છે, એમાં માત્ર જ્ઞાન 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 જ્ઞાનને જ્ઞાન જ વર્તે છે, એવો જ એને ખ્યાલ આવી જાય છે કે મારો જાણવું સ્વભાવ છે, તમે પ્રયોગ કરીને વિચારો ને તો જ્ઞાન પકડાઈ જાય, ઘણા લોકો એમ કહે છે કે તમે કયો છો કે જ્ઞાન, પણ જ્ઞાન જ પકડાતું નથી, અમને તો રાગ જ પકડાય છે, ખરેખર તો રાગ પકડાતો નથી, પર પકડાય છે, પરસન મુકતા હોય ત્યારે રાગ થાય ને, તો પરસન મુકતા જ ખ્યાલમાં આવે છે અમને, તો અમને તો આ રાગ નથી ખબર પડતી ને જ્ઞાન પકડાતું નથી, કે તું જરાક ધીરો થઈ શાંતિથી થોડીક વિચાર દશાની કેળવણી કર, એકલો ઉદ્યમ સાંભળવું ને વાંચવું, સાંભળવું ને વાંચવું એમ કર્મા, સાંભળને વાત જરૂર, પણ પછી થોડો શાંતિથી બેસી અડધી કલાક કલાક વિચાર કર કે આચાર્ય ભગવાન અને ગુરુદેવ મને શું કહે છે, વિચારક જીવો બહુ થોડા, બહુ થોડા, હમણાં સાંભળશે બધાય, સાંભળીને બધાય ચાલ્યા જશે, પછી વિચાર કરવાનો કાળ ક્યારે, તો કે ફ્રી થાય ત્યારે, વ્યવસાય એટલા, બહારની વ્યવસ્થા કરવાનો વ્યવસાય એટલો, ભૌતિક સાધનો બારમાં એટલા, આજીવિકાના સાધન માટે જવાનો કાળ પણ ઘણો જોઈ જીવને, એ બધું જોઈ, એનો કઈ નિષેધ નથી, એ બધું હોય જીવને હોય, સંસાર દશામાં ગ્રહસ્થ દશામાં બધું ચાલતું હોય, પણ કોઈ ભાવ ગુરુદેવના શ્રીમુખે સાંભળો હોય એની ખટક વારંવાર અંદર ચાલ્યા કરવી જોઈએ, વારંવાર વારંવાર એનો વિચાર ચાલવો જોઈએ, જો એ વિચાર ન ચાલે ને તો આ બધું સાંભળવા ને વાંચવા પૂરતું રહી જાય, પછી જ્યારે આખા દિવસમાં રાત્રે નવરો થાય ત્યારે એમ કે આ ગુરુદેવ આજ તો આમ કીધું તું, કાલ કઈ ગાથા આવવાની છે, શું પણ આજની, આજનો વિચાર આજે કરવો, આજનો વિચાર સાંજે ન કરવો, આજનો વિચાર અત્યારે કરવો, અત્યારે કરવો એટલે હમણાં કરવો, પ્રવચન સારમાં છેલ્લે કીધું છેલ્લી ગાથામાં હે કે હમણાં જ કર, આજની વાત તું મૂકી દે માં, હમણાં જ કર, હમણાં જ કર, એમ વિચાર દશાની કેળવણી બહુ જરૂરી છે, આચાર્ય ભગવાનને ગુરુદેવ તો બધું કહી જાય છે, એ તો એટલું બધું કહી જાય છે કે હમણાં તારો મોક્ષ થઈ જાય, ભલે આ કાળમાં મોક્ષ ન હોય, મોક્ષ માર્ગમાં તું હમણાં ચડી જા ને એટલે મોક્ષ જ થઈ ગયો તારો, એમ એટલું બધું કહી જાય છે, એ તો એક પ્રવચનમાં તો તમને 100% સમ્યક દર્શન થાય એટલી બધી વાત ગુરુદેવના શ્રીમુખે આવે છે, કોઈ જીવને ન થાય એવું ન બને, પણ અભિપ્રાયની મોટામાં મોટી ભૂલ જીવની અનાદિથી ચાલ્યા કરે છે, માન્યતાની ભૂલ જીવની અનાદિથી ચાલ્યા કરે છે, જો બીજું કાંઈ થયું નથી, રાગ ચાલ્યા કરે છે ને એ રાગ ચારિત્રની વિપરીત દશામાં ચાલ્યા જ કરે છે, એ તો ક્યારે જશે ખબર છે, ઠેઠ ઠેઠ 12મા ગુણસ્થાનના પહેલા સમયે જશે, ત્યાં સુધી એ રહેવાનો છે બુદ્ધિપૂર્વક કે અબુદ્ધિપૂર્વક, એટલે એની ચિંતા બહુ ન કરવી કે ભાઈ આવો રાગ થઈ ગયો, આવો રાગ થઈ ગયો, આમ કેમ થઈ ગયું, આમ કેમ થઈ ગયું, એ એના ષટકારકથી એની ક્રિયામાં એનું સ્વતંત્ર પરિણમન એ ચાલ્યા કરશે, એને તારે બહુ વિચાર કરવાની જરૂર નથી, શું હવે તું વિચાર કર ને તો તારી જ્ઞાનની દશાનો વિચાર કર, કે મારે જાણવું શું થયું, મારે જાણવું કેવું થયું, મારું જાણવામાં શું વર્તે છે, એવો જ્ઞાનનો વિચાર પહેલા તું ચાલુ કર દે, એ જ્ઞાનનો વિચાર ચાલુ કર્યા પછી તને જ્ઞાનમાં રાગ જ પ્રતિભાષિત થયા કરતો હોય, બહારની ક્રિયા જ પ્રતિભાષિત થયા કરતી હોય, તો તું એમ વિચાર કર કે એ બહારની ક્રિયા પ્રતિભાષે છે, રાગ પ્રતિભાષે છે. ઈ જો આ દર્પણ નામનું જ્ઞાનનો અરીસો ન હોય, આ જ્ઞાન અરીસો દર્પણ રૂપી ન હોય તો એ ક્યાં પ્રતિભાષે? તો એ ક્રિયા મારી છે રાગની કે પરની કે આ જ્ઞાન રૂપી દર્પણ મારો છે? આ જ્ઞાન રૂપી દર્પણ ન હોય તો ખબર કેવી રીતે પડે કે આવું થયું પરિણામ? તો જેમાં એ ઝળકે છે, જેમાં એ પ્રતિભાષિત થાય છે, એ જ્ઞાન મારું છે કે એ ઝળકે છે એ વસ્તુ મારી છે? એમ વિચાર કરો, વિચાર દશાની કેળવણી કર. વિચાર દશાની કેળવણી કરીશ તો તને જ્ઞાન પકડાઈ જશે, તને ખ્યાલમાં આવી જશે કે હું તો જ્ઞાન માત્ર છું. મને થાય છે તો જ્ઞાન થાય છે, અને છું તો હું જ્ઞાયક છું. બસ આટલી સ્થિતિ છે મારી. થાય છે તો શું થાય છે? જ્ઞાન થાય છે. છું તો હું કેવો છું? તો કે જ્ઞાયક છું. તો કે રાગ થાય છે ને? તો કે રાગ થાય છે એ રાગની જગ્યામાં રાગ થાય છે, મારી જગ્યામાં તો જ્ઞાન થાય છે. કારણ કે મારી સત અહેતુ જ્ઞપ્તિ ક્રિયા છે, રાગાદી ક્રિયા મારી નથી. મને જીનેન્દ્ર ભગવાને ના પાડી, આચાર્ય ભગવાને ના પાડી, ગુરુદેવે ના પાડી, પછી હવે તો મારે માનવું જ જોઈએ કે ન માનવું જોઈએ? રોજ સિમંદર ભગવાનને દર્શન કરે, શાસ્ત્રને વંદન કરે, ગુરુદેવની અહીંયા પ્રતિકૃતિ હોય તો એને વંદન કરે, અને એનું કીધું જો થોડુંક ન માને તો પછી એનો કાળ તો કેવી રીતે પાકે ભાઈ? એટલે આ બહુ ધીરજથી સમજણ કરવાની જરૂર છે. રાગને કોઈ દૂર નહીં કરી શકે, સમજજો, કોઈ દૂર નહીં કરી શકે. ગમે તેટલો પુરુષાર્થ કરશે ને, રાગ આવવાનો હોય તો આવશે, દૂર નહીં થાય. ઈ સમજી શકશે, એને જાણી શકશે કે આવો રાગ આવ્યો. હવે આવો રાગ આવ્યો એ જાણે છે, એ તો જ્ઞાનની ક્રિયા છે. હવે જ્ઞાનની ક્રિયા તો એના જ્ઞાયક સાથે અનન્ય છે, અને રાગની ક્રિયા છે એ તો બહારના પદાર્થો સાથે અનન્ય થઈને વર્તી રહી છે, મારામાં છે જ નહીં. એમ ઈ સમજણ કરવાની જરૂર છે. ઈ સમજણ કરશે તો એની માન્યતામાં મોટો ફરક આવશે, અને માન્યતામાં મોટો ફરક આવશે તો એના અભિપ્રાયની સમ્યક થવાની ક્રમે ક્રમે તૈયારી ચાલુ થઈ જશે. મિથ્યાત્વ ધીમે ધીમે ગળશે, ગળતા 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 આગળ જતા તળવાનો સ્વકાળ આવી જશે. આ જ્ઞાન દર્શન ચારિત્રનું સ્વરૂપ આવી રીતે સમજવાનું છે, બહુ ટૂંકું છે. આ જ્ઞપ્તિ ક્રિયા, જ્ઞાનની ક્રિયા જેને ખબર પડે છે એને ખબર પડી જાય છે કે જ્ઞાયક છે, એક જ્ઞાન છે ગુણ, અને એક જ્ઞાનની ક્રિયા છે. આની બહાર મારું કાંઈ નથી. આની બહાર જેટલું છે ને એ બધું છે ને એ પ્રતિભાષિત થાય છે, એ બધું ઝડકા કરે છે, એ બધું મારા જ્ઞાનના જ્ઞેય પણ પરજ્ઞેય પણ છે, પણ પરજ્ઞેય પણ છે એવું જ્ઞાનમાં મને ખબર પડે છે. એ ખબર પડે છે જે વસ્તુની, એ વસ્તુ અહીંયા આવી નથી, એ વસ્તુ મારી નથી, પણ એ ખબર જ્યાં પડે છે એ જ્ઞાન મારું છે. તો એ જ્ઞાન કેવું છે? તો કે એ જ્ઞાન જ્ઞાયકથી અનન્ય છે. એ જ્ઞાયકમાંથી પ્રવાહ આવ્યો છે, જ્ઞાયકમાં એ પ્રવાસ સમાઈ જાય છે. આ માન્યતા એને જ્યારે બેસી જાય છે અંદરમાં, ત્યારે આખા દિવસમાં એની પ્રવૃત્તિ ચાલતી હોય ને તો એ પ્રવૃત્તિમાં એને વિચાર ચાલુ થાય છે કે આ પ્રવૃત્તિ શેની ચાલે છે, આ શું ચાલી રહ્યું છે, આ વેપાર ચાલે છે, આ જોબમાં હું જાઉં છું, આ કોમ્પ્યુટર ચલાવું છું, તો ચાલે છે શું આ બધું? તો કે એ બધું ચાલે છે ને એ તો અહીંયા છે ને એનું જ્ઞાન થાય છે. મારું શું કામ છે? આ બધું તો જળની વ્યવસ્થા ચાલે છે. મારું કામ તો જ્ઞાન થાય છે, એ છે, મને તો જ્ઞાન થાય છે, મને તો જ્ઞાન થાય છે, મારામાં જ્ઞાન થાય છે. એમ એને છે ને એ સમયે એક ભેદજ્ઞાનનો પ્રકાર ચાલુ થઈ જાય છે કે આ બધું થઈ રહ્યું છે, એનાથી હું જુદો જ્ઞાનમય છું, મારામાં તો જ્ઞાન ગુણ છે અને મને તો જ્ઞાનની ક્રિયા ચાલે છે. મારી આ કોઈ ક્રિયા મારી નથી, આ બધી જળની ક્રિયા છે, પૂતગલની ક્રિયા છે. રાગની ક્રિયા પૂતગલની ક્રિયા છે, કારણ કે સંગ એને પૂતગલનો કર્યો છે. વિપરીત સંગે પરિણમ તો ભાવ, એને શુભાશુભ ભાવરૂપ આશ્રવરૂપ રાગ કહેવામાં આવે છે. અને એને જાણવા વાળું જે જ્ઞાન છે એ મારા આત્મા સાથે અનન્ય હોવાને કારણે મારા જ્ઞાનમાં જ્ઞાન રહેલું છે, મારા જ્ઞાનમાં જ્ઞાન ગુણ અવસ્થિત છે, અને એ મારા જ્ઞાન ગુણમાં ખરેખર જ્ઞાયક ભાવ રહેલો છે. એવો મારો જ્ઞાનનો અંશ જ્ઞાયકને જ પ્રસિદ્ધ કરી રહ્યો છે. એને ખ્યાલમાં આવી જશે, આખી એની માન્યતા પલટાઈ જશે. આખો ખેલ છે ને માન્યતાનો છે. અભિપ્રાય કેમ પલટાય, અને અભિપ્રાયમાં જ્ઞાનની સમજણ છે ને એ અભિપ્રાયને બળવાન કરવામાં કામ કરે છે. એ જ્ઞાનમાં જ્યારે આ સમજણ થઈ જાય છે ત્યારે એને વિભાગ પડી જાય છે. એ વિભાગ પડે છે, જે ખાનાનો જે વિભાગ હોય ને એ જ ખાનામાં આવી જાય છે, એ ભેળસેળ નથી થતી. અત્યારે શું ચાલે છે કે એને એમ જ છે કે મારા પરિણામમાં તો આવા રાગાદી પરિણામ ચાલે છે, દ્વેષાદી પરિણામ ચાલે છે. શાસ્ત્રો વાંચવાનો ભાવ છે, એ શુભ ભાવનું પરિણમન ચાલે છે. હવે શુભ ભાવનું પરિણમન ચાલે છે એની ખબર તો જ્ઞાનમાં પડે છે. જ્ઞાન અરીસો નો હોય તો કોને ખબર પડે કે આ શુભ ભાવનું પરિણમન ચાલે છે? તો જ્યાં ખબર પડે છે એ જ્ઞાનને પકડવાનું છે કે આ શુભ ભાવને ખ્યાલમાં લેવાનો છે? આટલું જ વેદનાનું સ્વરૂપ છે, એનો વિસ્તાર આખા શાસ્ત્રોમાં ઘણો આવે. તમે એના કેન્દ્ર બિંદુએ જાઓ ને તો આટલું જ કેવું છે આચાર્ય ભગવાનને અને ગુરુદેવને. આટલું તમે સમજો, જ્ઞાન ક્યાં છે, ચારિત્ર ક્યાં છે, શ્રદ્ધામાં માન્યતા ક્યાં છે, બસ આ આખો ટ્રાયંગલ છે. આ ટ્રાયંગલ એને ગોઠવાઈ ગયો તો એને પ્રયોગ ચાલુ થાય છે, નિર્ણય આવે છે અને પ્રયોગ ચાલુ થાય છે. આ ટ્રાયંગલની બહુ મોટી કિંમત છે. જેને બેસી ગયું ને, ઓહો તો આ રાગાદી ભાવ તો ચારિત્રની વિપરીત દશા, એ ખબર ક્યાં પડી? તો કે જ્ઞાનમાં. તો કે જ્ઞાનમાં ખબર પડી. હવે શ્રદ્ધા શું કરે? તો કે મારું જ્ઞાન છું એવી માન્યતા કરે, રાગ છું એવી માન્યતા છોડે. બસ આટલું જ કામ છે. આમાં સમ્યક દર્શન થાય, વારંવાર થાય સમ્યક દર્શન. પાંચમું છઠ્ઠું, પાંચમું સાતમું છઠ્ઠું એમ આવ્યા કરે એવી સ્થિતિ આ ગાથા બતાવે છે. જ્ઞપ્તિ ક્રિયા તારી ક્રિયા છે માત્ર, બીજી કોઈ ક્રિયા તારી નથી. જ્ઞાનની ક્રિયા માત્ર તારી છે, બીજી કોઈ ક્રિયા તારી નથી. એમ જો તને ખ્યાલમાં આ વાત પકડાઈ ગઈ તો તારો ભેદ જ્ઞાનનો રસ્તો ખુલી જાય છે. સમયે 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 ભેદ જ્ઞાનની ધારા તને ચાલુ થઈ જાય છે. અનુભવ પ્રકાશમાં દીપચંદજી લખી ગયા કે જ્ઞાનની દોરીએ 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 ચાલ્યો જાય, ત્યાં જ જ્ઞાયક છે. પૂજ્ય બેનશ્રી ફરમાવતા હતા કે જ્ઞાનની દોરીએ 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 ચાલ્યો જાય, ત્યાં જ જ્ઞાયક છે. હવે એ જ્ઞાનની દોરીનો છેડો જ પેલા પકડતો નથી. હવે એ જ્ઞાન જ્યાં એને ખ્યાલમાં આવે છે ને, એ ખ્યાલમાં આવ્યું ને, ત્યાં જ એ દોરી છે ને લંબાયેલી છે જ્ઞાયક સાથે. રાગ જેવી રીતે જુદો છે ને, એવી રીતે જ્ઞાનની પર્યાય આત્માથી જુદી નથી. એવી રીતે સમજો, પર્યાય સર્વથા ભિન્ન છે આત્માથી. એ તો ત્રિકાળી દ્રવ્ય બતાવવું હોય ત્યારે તો પર્યાયને યાદ પણ ન કરે ગુરુદેવ. કોઈ પણ પર્યાય હોય એમાં છે જ નહીં, ઉત્પાદ વ્યય નથી એમ કહી દે. પણ જ્યારે અનુભવની વિધિ બતાવવી હોય, જ્યારે અનુભવ કેમ થાય એ બતાવવું હોય, ત્યારે જ્ઞાનને રાગને જુદા પાડે પર્યાયમાં. પર્યાયમાં જ્ઞાનને રાગને જુદા પાડે. રાગની પર્યાયથી જ્ઞાનની પર્યાય કેવી રીતે પૃથક છે, અને એ જ્ઞાનની પર્યાયને પૃથક ખ્યાલમાં આવે છે તો એ જ્ઞાનની પર્યાય જ્ઞાયક સાથે જોડાયેલી છે. એવી માન્યતા જ્યાં બની જાય છે ત્યાં જ ખરેખર સમ્યક દર્શનના ઢગલા થઈ જાય છે. આવી રીતના આ પ્રયોગ કરવાનો છે. કામ પ્રયોગનું છે, ખાલી વાંચવા સાંભળવાનું નથી. વાંચે પણ નહીં કરે વિચાર, તે સમજે નહીં સગડો સાર. વિચારક થાય જીવ, વિચાર દશાને આગળ કરે, અને એ વિચાર કરતા 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 એક નિર્ણયની ભૂમિકા આવી જાય. નિર્ણયની ભૂમિકા આવે તો ખરેખર એને અનુમાનમાં જ્ઞાયક આવી જાય કે જ્ઞાયક આવો જ છે. અને જ્યાં એને જ્ઞાયક આવો છે જ્ઞાનમય, એવો જ્ઞાનમાં ખ્યાલ આવે, અનુમાનમાં ખ્યાલ આવે, ત્યાં જ એવો કોઈ પાત્ર જીવ હોય તો એને ખરેખર અપૂર્વ નિર્ણય આવી અને સવિકલ્પ સ્વસંવેદન થઈ જાય. સવિકલ્પ સ્વસંવેદન એક એવી વસ્તુ છે કે જેવો આત્મા નિર્વિકલ્પ દશાના કાળે જ્યારે ખ્યાલમાં આત્મા આવવાનો હોય, અનુભવના કાળે જ્યારે આત્મા ખ્યાલમાં આવે, એવો જ આત્મા સવિકલ્પ સ્વસંવેદનમાં અનુભવ પહેલા આવી જાય. કે જેવો જ્ઞાનીને નિર્વિકલ્પ દશામાંથી છૂટીને સવિકલ્પ દશા જ્યારે જ્ઞાનીને આવે ત્યારે એને આત્મા જેવો પરિણતિમાં ભાસતો હોય, એવો અજ્ઞાનીને નિર્વિકલ્પ દશાથી આપેલા એને પણ એવો જ આત્મા સવિકલ્પ સ્વસંવેદનમાં ભાસી જાય. એવી એક સ્થિતિ આ જ્ઞાન માત્રને યાદ કરતા કોઈ પણ જીવને આવી શકે છે. જેટલા જીવ જ્ઞાની થાય છે એનો ક્રમ આ જ હોય છે. આ જ ક્રમે જ્ઞાની થાય છે. સોગાનીજી જ્ઞાની થયા, રાગ જુદો ને જ્ઞાન જુદો એમ જ્ઞાનને પકડીને જ્ઞાયકમાં પહોંચ્યા છે. એવી રીતે એ જ્ઞાની થયા છે. એવી આખી આ ગાથા 270 ગાથા અરિયંતના દ્રવ્યગુણ પર્યાય સાથે મળે છે. સમયસારની 71 ગાથા સાથે મળે છે. સમયસારની 92-93 ગાથા સાથે મળે છે. કેટલી ગાથા છે એની અરે આ ગાથા મળતી આવે છે. અને આ ગાથા એટલી બધી અદ્ભુત છે, તમે લોકો આનું
પ્રવચન 19મી વખતમાં 3-4 પ્રવચન છે એ સાંભળજો, 15મી વખતમાં તો 1-1.5 પ્રવચન જ છે, પણ 19મી વખતમાં આના ગુરુદેવે 3 પ્રવચન લીધા છે. એટલી બધી સુંદર છણાવટ છે. આ એક ગાથા પણ જો બંધ અધિકારની ગાથા છે, વાહ, આ દ્રષ્ટિના વિષયની વાત નથી. અહીંયા બે ક્રિયા વચ્ચેનું ભેદ જ્ઞાન કરી અને આખો પ્રકારાંતર બતાવીને ઉપાયાંતર બતાવે છે. આવો પ્રકાર જો તને ખ્યાલમાં આવી ગયો કે આ બે પ્રકારની ક્રિયા ચાલે છે, એક પ્રકારની ક્રિયા મારી નહીં અને આ બીજા પ્રકારની જ્ઞાન ક્રિયા મારી છે, એવું પ્રકારમાં અંતર પડી ગયું જો તને, તો તને ખરેખર એનો ઉપાય મળી જશે. જે ગુરુદેવ ઉપદેશ આપે છે એ ઉપદેશે આપે છે અને ઉપાય પણ બતાવે છે, એવો ઉપાયાંતર તને ખ્યાલમાં આવી જશે. અને ઉપાય જ્યાં તને ખ્યાલમાં આવ્યો ત્યાં તને તારું કામ થવાનો સ્વકાળ પાકવાની તૈયારી થઈ જશે, એવી આ અદ્ભુત ગાથા છે. અધ્યવસાન એટલે એકત્વ બુદ્ધિ. એકત્વ બુદ્ધિ કેમ છૂટે અને એકત્વ બુદ્ધિ કેમ મિથ્યા દ્રષ્ટિને થઈ જાય છે એનું આબેહૂબ વર્ણન આ 270 ગાથામાં કરવામાં આવેલું છે. આવું સ્વરૂપ સર્વ જીવો પોતાના જ્ઞાનથી સમજી, જ્ઞાનીઓને પોતાના હૃદયમાં રાખી અને જો આવું સ્વરૂપ સમજવાનો પુરુષાર્થ કરે તો એને અલ્પકાળમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી મોક્ષ માર્ગનું પરિણમન થાય ને થાય એવા જ્ઞાનીઓના કોલ કરાર છે. આવું સ્વરૂપ સમજી સર્વભવી જીવો પોતાના સ્વરૂપમાં મગ્ન રહે એવી મંગલ ભાવના.
આપણે વિનંતીને માન આપીને જે આપણને સ્વાધ્યાય કર્યો ચેતનભાઈ એ માટે મધુભાઈને હું વિનંતી કરીશ કે